તારીખ 21/11/1992 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 94 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
Thank you. કુદરત છે, કુદરત એને બ્રહ્મ કહે છે, હરે કહે છે, કેમ કે સર્વ ત્યાં છે, સર્વ ત્યાં અનુરૂપ છે, કુદરત કુદરત એને
ભગવતે તીરો ભાવ કર્યા છે,
અને જીવની વિશે આનંદ જ તીરો ભાવ કર્યો છે, તીરો ભાવે કરેલો છે.
સ્વરૂપે તો સર્વ સચ્ચિદાન સ્વરૂપ લીલા ભજવાના એટલે અપૂર્ણ પુત્ર ઉપર કઈ બહુ એના અર્થઘટન માં જવા માટે પરિશ્રમ કરવા જેવો નહીં. એ અપૂર્ણ લખાણ સ્ટોરી લેવા મોટા તત્વ નથી, એ વેદ વાક્ય છે. અહમ બ્રહ્માસ્મિ એ વેદ વાક્ય છે. પ્રજ્ઞાન બ્રહ્મ એ વેદ વાક્ય છે. એક એક વેદ નું એક એક વાક્ય છે. એટલે એ સમાન બધું એવી રીતે એમને એક વકીલો છે, મને લખ્યું છે કે હું શું કરું છું, મને શ્રીમદના સ્વ હસ્તાક્ષરની નોંધ જેમાં આ પ્રમાણે 31 પાના લખાયેલા છે. એક એક પાના ઉપર એક એક વાક્ય લખ્યું છે. પાછળ જે અભ્યંતર પરિણામ અવલોકન કરીને જે નામ લોકો છાપી છે એમાં પણ એ ક્યારની છે કોઈને ખબર નથી, પણ છાપી છે તો એની ઉપર તો એમાં તો કોઈ કોઈ પ્રશ્ન સર્વજ્ઞ ઉપર શંકા ઉઠાવી છે એવા છે. તો એ ક્યારે એમણે કહે કઈ ભૂમિકામાં જ્ઞાન થયા પહેલા ક્યારે ક્યારે કેવી શંકાઓ અને પ્રશ્નો ઉઠ્યા હશે અને એ બધા એને નોટબુકમાં ટપકાવ્યા હશે, એ બધી આમાં છપાઈ ગઈ છે કાંઈ વગેરે. એટલે એ વિશે વિચારવાનો કે ચર્ચા કરવાનો જરૂર નથી, આપણે આપણા માટે જરૂરી નથી. એ આપણે ગમે ત્યારે એમને વિચારો ટપકાવ્યા છે કે મારા જે વિકલ્પ ઉભી થાય ટપકાવતા ગયા છે એવું લાગે છે. પણ ઘણું મંથન કર્યું છે, ઘણા વિચાર કર્યા છે, ઘણું મંથન કર્યું છે એ વાત સ્પષ્ટ છે. ત્યારે કાગળ ઉપર આવ્યું છે ત્યારે વિચારમાં કેટલું ચાલ્યું છે એટલે કુદરત એમાં મૂક્યા જ નથી. જેમ કે આવાદળા થાય છે અને આપોઆપ વરસે છે, એમાં ચિત્ત ને આનંદ નથી, બાકી તો બધું ઘણું છે. એને આપણે પ્રકૃતિ કહીએ છીએ. એવો દેખાવ થાય, બધું સુંદર લાગે. વરસાદ થયા પછી લીલોતરી થાય છે, જેને આપણે હિલ સ્ટેશનમાં જઈએ છીએ ને, હિમાલયની એ બાજુ, દાર્જિલિંગની એ બાજુ, તેની નેચરલ બ્યુટી કેટલી છે. આપણે તો એ બાજુ એ દેખાવ જોવા ન મળે. બરફ ના પહાડો, લીલોતરી, એના પટ્ટા વાદળાઓ, તમે જુઓ તો એનામાં એક ચિત્ત ને આનંદ જ નથી. એનું જે પ્રાકૃતિક સૌંદર્ય એવું છે કે માણસ એક વાર થંભી જાય એવું પ્રાકૃતિક સૌંદર્ય હોય છે. અને એ પરમાણુમાં છે પ્રાકૃતિક સૌંદર્ય. પ્રાકૃતિક સૌંદર્ય પરમાણુમાં શું છે? જેમ વેલિક આનંદ ભાવ કરે છે એટલે અત્યારે સંસાર અવસ્થામાં, સંસાર અવસ્થામાં એટલો દુઃખી છે. આમ તો જળમાં બે નથી, પણ જીવમાં તો બે છે એમ કે સચ્ચિદાનંદ છે જીવ તો, પણ પછી પાછો આનંદ છે એ સંસાર અવસ્થામાં નથી એમ. પણ ખરી વાત એ છે કે એ બધું આપણે વેળવવું પડે, કારણ કે પત્ર અપૂર્ણ છે. એટલે જો પત્ર પૂરો હોત તો પછી એમને એ વિષય ઉપર જે સ્પષ્ટીકરણ આપવું હોત એ કદાચ આપી દીધું હોત. જે પત્ર પૂર્ણ હોય એના પર શું વિશેષ વિચારવું? છોડી દઈએ, ખ્યાલ આવે છે આવું કઈ કહેવા માંગે છે. પૂર્ણ પત્ર નો કઈ વાત નથી. કારણ શું છે કે એ સમજવા માટે એમનો દ્રષ્ટિકોણ પહેલા સમજવો પડે. કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ લખાણ સમજવા માટે એનો અભિપ્રાય અને દ્રષ્ટિકોણ ન સમજાય તો અર્થને અર્થનો અનર્થ થવાની શક્યતા બહુ છે. એટલે જ્યારે આપણને એમના વચનોમાંથી અખંડ મોક્ષ માર્ગ દેખાય છે અને સમજાય છે ત્યારે એ વિશ્વસનીય પુરુષ છે. એમના ઉપર આપણે વિશ્વાસ વિશ્વાસ મૂકવા જેવું એક જો તથ્ય આપણને મળે છે, પછી હો વિશ્વાસ મૂકવો આ યોગ્ય એ કોઈ વાત ને આપણે વિશેષ નજર નહીં કરવી. શાસ્ત્ર વાંચવા બેસે તો શાસ્ત્ર ના અનેક શંકા ના સ્થાનો છે એનું તો શું કરીશ. જે આચાર્ય ના લખેલા શાસ્ત્ર છે આપણો સૂક્ષ્મ બહુ મર્યાદિત છે, માટે એકનું કામ નું પોતાને કામ નું હોય એટલું જોઈએ ટાળતા શીખવું. બચી જવાશે, નહી તો બચવાની જગ્યા નથી. એક પરિસ્થિતિ છે, કોઈ ગુરુ તત્વ મજબૂત નથી જેને પણ જેને પાસેથી મેળવી શકો માર્ગદર્શન. પોતાની ઘરે જયારે રસ્તો કાઢવો હોય ત્યારે તો મારું કામ કેટલું છે એટલું તો તારવતા ન આવે, ક્યાંય ને ક્યાંય ફસાઈ જાય સલવાઈ જાય. અને જેના ઉપર વિશ્વાસ ઉભો છે એના જ લખાણ મારો વિશ્વાસ ઉભો થાય. એનો એ તો તરી ગયા પોતે રખડી જશે, નુકસાન એ થશે કે પોતે એમને કઈ ખોવાનું નથી, પોતે બધું પોતાનો વિશ્વાસ ઠીક છે કે બધું પોતાનું પોતે ખોશે. મારે તો મને જે દવા લાગુ પડે એ જ પીવી છે, બાકી 56 દવા હોય તો મારે નકામી છે. આટલું ધ્યાન રાખીને કામ કરવાનું, લાભની જગ્યાએ નુકસાન થવાની શક્યતાઓ બહુ છે. કેમ કે લખનાર પુરુષ ગેરહાજર છે, કેવી રીતે પૂછવું કે સાહેબ આમાં તમે આ લીધું છે કાંઈ અમારો ખબર નથી પડતી કે આમાં તમને શું કહેવાનું છે. તર્ક વિતર્ક કરવા પડે એમ કાંઈ અર્થ નથી, આપણે કામ નથી. પણ એમાં કયો ભંગ ભેદ મને લાગુ પડે એટલું વિચારવાનું છે. એટલે પ્રયોજન માંથી પણ પ્રયોજન નો વિષય જુદો તારવો પડે, તો પોતાનું કામ બરાબર વ્યવસ્થિત થાય. જાણવાનું ઘણું મળે અને પોતાનું પોતાને કામનું શું એ કાંઈ ન સમજે પછી જાણે ઘણો અને મારા કામ નો શું એ જાણે જ નહીં. બીજાને શું કામ મૂક્યું છે? ત્યાં પ્રયોજન ભાષ્યું છે અને પ્રયોજન નથી ભાષ્યું, એનો અર્થ છે પ્રયોજન નો દ્રષ્ટિકોણ હજી અપનાવ્યો જ નથી. હજી તો ઇન્ફોર્મેશન બ્યુરો થઈને બેસી જાય છે, થોડું કલેક્શન ઇન્ફોર્મેશન નું વધી જાય એટલે પાછો ઉદ્દેશ જ થઈ જાય. આગળ તકલીફ છે એક પત્ર માં તો કૃપાલ દેવ બહુ સરસ વાત કરી છે, ઉદ્દેશ જ થવું જ નહીં તારે. તમારે કયો પત્ર આપડે વાંચો તો પૂછો ને
નો પત્ર છે. લખે છે કે તમને બધાને હમણાં જે કઈ જૈન ના પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય, શું કીધું તમને બધાને હમણાં જે કઈ જૈન ના પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય તેમાંથી જગત નું વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ્ય ઉઠો કરી નાખજો. જગત ની રચના વિષય જે આવે એ ગમ કરી નાખજો, અને જીવે શું નથી કર્યું અને હવે શું કરવું એ ભાગ વાંચવાનો વિચારવાનો વિશેષ લક્ષ્ય રાખજો. કેવી ગાઈડન્સ આપીશ? આગળ વાંચો. કોઈ પણ બીજાઓ સંપ્રદાયમાં કે ઘરમાં ધર્મક્રિયાને નામે જે તમારા સહવાસીઓ હોય, શ્રાવકાદી ક્રિયા કરતા હોય, તેને નિષેધશો નહીં. તમે મિથ્યાતમાં પડ્યા છો ને, તમે ખોટું કર્યા છો ને, તમે આ મૂકી દો ને, તમે તમારું કામ નથી. જે તમારે લેવાનું કામ છે, દેવાનું કામ બાકી છે, તેને નિષેધશો નહીં. હાલ જેને ઉપાધિ રૂપ ઈચ્છા અંગીકાર કરી છે તે પુરુષને કોઈ પણ પ્રકારને પ્રકારે પ્રગટ કરશો નહીં. એટલે અમારી વાત કરતા નહીં કોઈને, શું અમારી વાત ક્યાંય ચર્ચા કરતા નહીં, અમારી વાત પ્રસિદ્ધ કરતા નહીં ક્યાંય. માત્ર કોઈ દ્રઢ જિજ્ઞાસુ હોય તો તેને લક્ષ્ય એટલે માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મકથા કરજો. તે પણ જો તે ઈચ્છા રાખતો હોય તો, જિજ્ઞાસુ હોય ઈચ્છા રાખતો હોય તો, નહીં તો માથે રેડવા જાશો નહીં કોઈ વાત. બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે પોતાની ધર્મ મિથ્યા વાસનાઓ, ધર્મ મિથ્યા ધર્મ વાસનાઓ, વિષયાદિકની પ્રિયતાનો અને પ્રતિબંધનો ત્યાગ કરતા શીખજો. જે કાંઈ પ્રિય કરવા જેવું છે તે હજી આ જુએ જાણ્યું નથી, અને બાકીનું કાંઈ પ્રિય કરવા જેવું છે નહીં. શું આ અમારો નિશ્ચય છે? કરવા જેવું જાણ્યું જ નથી કે, અને બાકી કઈ કરવા જેવું નથી કે, એટલે જિજ્ઞાસા મારી વાત કે ઉપદેશક થશે. સારા છે ક્યાં ઉપદેશો કરે છે, થોડું વાંચે આપણે કઈક સમર્થ થાય તો બીજાને કે જો આમ ન કરાયો, તમારે આમ ન કરવું જોઈએ, તમે આમ કરો છો દૂર કરો છો, આમાંથી નબળો નહીં થાય. અરે શું લેવાનું બાકી છે એ વિચાર્યા વગર એ મૂકી મૂકી પડતું ને, બીજાને આમ કરે ને તેમ કરે, આમ ન કરે, ક્યાંથી શરૂ કર્યું? માર્ગદર્શન બહુ આપે છે, બહુ માર્ગદર્શન આપે છે.
વિપક્ષ કરે છે. સમૂહ દ્રષ્ટિ ગુણ દ્રષ્ટિ છે, ગુણ દ્રષ્ટિ છે, અને મિથ્યા દ્રષ્ટિ થી વિપરીત ઘટાદોષ દ્રષ્ટિ છે. દૃષ્ટિ એટલે તો પોતાના દોષ અવલોકન કરવા, નિષ્પક્ષપણે અવલોકન કરવા, પોતાના દોષ નું નિવેદન કરવું. પોતાના દોષ દેખાય પછી અનુભવો થાય, અનુભવો થાય પછી પાછા થઈ જતા હોય, એમાં શું કરવું? કોઈ સત્સંગી હોય, આ પ્રકારના મિત્રો હોય, એનું સ્થાન ભૂમિકા મારે ઠેકાણું રૂપ કહે છે, મારો દોષ કહેવાય.
શરીર
ના રસાયણિક પ્રક્રિયા કરવી પડે છે. અનુભવ રસાયણ બધા છે, સાધારણ વાત જમવાનું પાડવાનું બહુ કઈ વાત.